ماشاءاللہ لا حول ولا قوۃ الا باللہ العلی العظیم، حسبنا اللہ ونعم الوکیل نعم المولا ونعم النصیر۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین، نبینا حبیبنا وشفیع المسنبین، ورحمۃ للعالمین بالقاسم محمد۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہ۔ اسد اللہ الغالب، غالب کل غالب، مقلوب کل طالب، امام المشارق والمغارب، علی ابن ابی طالب۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہم۔ رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی۔ اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلا آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارزقا توعا وتمتعہ فیہا طویلا۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہم۔ وعلی اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین، ولعنۃ اللہ علی اعدائہم اجمعین۔ اما بعد، فقد قال اللہ تبارک و تعالی فی کتابہ المجید وفرقانہ الحمید وقولہ الحق، بسم اللہ الرحمن الرحیم، یوم ندعو کل اناس بامامہم۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہم۔ شروع کرو جو اللہ نا نام تھی جو رحمان رحیم چھے۔ ازاداران مسلوم کربلا، السلام علیکم ورحمت اللہ وبرکاتہ۔ اولاً بدیج تعریف انے وکھاں شکر رب العزت خالق کائنات ماٹے چھے جنا قبضہ قدرت ما ہر ایک مخلوق نی جان چھے۔ حمد و ثنا پروردگار عالم ماٹے الحمدللہ رب العالمین۔ اگر انہیں کوئی چیز پہلی خلق کری چھے تو نور محمدی، અને એ નૂરથી તમામ માસુમીનના નૂરથી એને જે છે એ આ કાયનાત ખલક કરી છે। અને અઝીઝો, એ પરવરદિગાર કે જેને રસૂલને મોકલાવ્યા તો રહેમતુલ આલમીન બનાવીને મોકલ્યા, અને અગર રસૂલને રહેમતુલ આલમીન બનાવીને મોકલ્યા, અલી અલ્લા સલામને સિરાતે મુસ્તકીમ બનાવીને મોકલ્યા, અગર અલીને સિરાતે મુસ્તકીમ બનાવીને મોકલ્યા તો જનાબે ઝહરાને સૈયદુન નિસાઈલ આલમીન બનાવીને મોકલ્યા, અગર ઝહરાને સૈયદુન નિસાઈલ આલમીન બનાવીને મોકલ્યા છે તો હસનેને સૈયદે શવાબે અહલિલ જન્ના બનાવીને મોકલ્યા છે। હમદો સના તો એ માબૂદ માટે છે જે સમી ઉન બસીર છે, કહે છે મારેથી દુઆ માંગો હું દુઆ કબૂલ કરીશ। અને માસુમીનનું નૂર શું કહેવું અઝીઝો, એ લોકો છે કે જેના વસીલાથી આપણી દુઆઓ કબૂલ થાય છે। આપણે સાંભળી રહ્યા છે જમાનાના ઇમામની મારેફત, એની મહોબ્બત, એની ખરેખર એના ઝહૂરનું જ આપણે ઇંતજાર કરી રહ્યા છે, તો એમાં એની ખાસિયતો, એની વિશેષતાઓ, એના લકબ એ શું છે અઝીઝો। કુરાનમાં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાય, તે કયામતના દિવસે તમને તમારા ઇમામ સાથે બોલાવવામાં આવશે, અને એ ઇમામ અઝીઝો ખરેખર આપણે ખૂબ જ ચાહે છે। જ્યારે આપણે હાજત તલબ કરવી હોય તો એનું એક માધ્યમ અરીઝા પણ છે। ઘણીવાર આપણે લોકો એમ વિચારતા હોય છે કે કાંઈ બહુ મોટી મુસીબત આવે, બલા આવે તો જ અરીઝો લખવો જોઈએ, 15 શાબાનનો અરીઝો લખવો જોઈએ, એવું કાંઈ નથી અઝીઝો। અરીઝો તો એ કાગળ હર હંમેશ લખવો જોઈએ, અને હંમેશા ઇમામે જમાનાને જ આપણી મુશ્કેલો ભયાન કરવી જોઈએ। સૈયદ મોહમ્મદ સૈયદ અબ્બાસ કરબલાના મહાન મુશ્તહિદ આગા સૈયદ ઇસ્માઇલ સદરના સમયમાં જે જબલે આમિલના રહેવાસી હતા, તે આ કિસ્સો નકલ કરે છે કે હું નજફમાં રહેતો હતો, અને હઝરત અમીરુલ મોમિનીન અલી સલામના હરમે મુતહરની સહનના ચારો તરફ ઓરડાઓમાંથી ઉપરના ભાગમાં એક ઓરડામાં હું રહેતો હતો। મારી હાલત ઘણી જ તંગ હતી, ઘણા ભાગે મુઠ્ઠીભર ખજૂર અને પાણીથી દિવસ પસાર કરતો હતો, રોજી માટે ઘણી દુઆ કરતો હતો, છતાં કોઈ પણ પાસે ક્યારે મેં માંગ્યું ન હતું। છેવટે ઇમામે જમાના અજલ્લાહ તઆલા ફરજહુ શરીફને અરીઝો લખવાનું શરૂ કર્યું, દરરોજ સવારના પહોળમાં નજફે અશરફનો દરવાજો ખુલવા ટાણે બહાર જઈ અરીઝો નદીમાં નાખી આવતો. આવી જ રીતે 39 દિવસ પસાર થયા. એક દિવસ અરીઝો દરિયામાં નાખી પાછા ફરતા મને લાગ્યું કે પાછળ કોઈ માણસ આવી રહ્યો છે અને તેની તરફ નજર કરીને જોયું તો એક અરબ જબલે આમિલના રહેવાસી હતા. મને સલામ કરી. મેં સામે જે છે એ મારી સામે આવી ગયા. સલામનો જવાબ આપી હું ચૂપચાપ આગળ વધ્યો. તેમણે કહ્યું કે સૈયદ મોહમ્મદ, તમે 39 દિવસ થયા દરરોજ સવાર પહોરમાં દરવાજો ખુલવા ટાણે બહાર નીકળી દરિયામાં રીઝો નાખતા હતા, તો શું હાજત છે? શું તમે એમ ધારો છો કે તમારા ઇમામ તમારી હાજતથી વાકેફ નથી? હું તો વિચારમાં પડી ગયો કે કોઈને ખબર નથી, છતાંય આ અજાણ્યા માણસને કેવી રીતે ખબર પડી ગઈ? આ કોણ હશે? તરત જ મને ખ્યાલ આવ્યો કે ક્યાંક અમારા ઇમામ જ તો નથી ને, અમારા ઇમામ જ હશે. મેં કિતાબમાં વાંચ્યું હતું કે ઇમામે જમાનાના હાથની પવિત્ર હથેળી મુબારક બહુ જ સુવાળી અને નરમ હશે, તેથી ખાતરી કરવા માટે મુસાફર કરવા હાથ લંબાવ્યો. તેમણે મારો હાથ પોતાના હાથમાં મેળવી મુસાફો કર્યો. તેમની હથેળી બેહદ નરમ અને સુવર્ણી જણાણી. લાગ્યું કે હા, આ બાબતની ખાતરી થતાં જડ બોસો દેવા ઝૂક્યો. એટલી વારમાં તો ઇમામે જમાના નજરોથી ગાયબ થઈ ગયા. હું એકલો રહી ગયો. મારો અરીઝા પહોંચવાની ખાતરી સાથે મને મારા ઇમામની ઝિયારત પણ નસીબ થઈ ગઈ, તેથી મારી ખુશીનો પાર નહોતો. ટૂંક સમયમાં મારી હાલત સુધરી ગઈ. આ વાત દરેક પરહેસગાર મોમીને યાદ રાખવી જોઈએ. આપણા મોલા અને આકા ઇમામે જમાના આપણી એક હલચલ, શક્તિ, દુઃખ, સુખ બધાથી માત્ર વાકેફ જ નથી અનુભવી રહ્યા છે, હાદસો જે બનાવ બની રહ્યા છે તેનો અફસોસ પણ તેમને છે, બધું જ જાણે છે અઝીઝો. તો પછી એવા ઇમામ સાથે કેવી મોહબ્બત હોવી જોઈએ, કેવી એમની મારેફત હોવી જોઈએ અને કેવી રીતે એમને બોલાવવા જોઈએ અઝીઝો? ખરેખર બોલાવવામાં કોતાહી છે, આવવામાં કોતાહી નથી. ખરેખર દુઆ માંગવામાં કોતાહીઓ છે, દેવામાં કોતાહીઓ નથી. લેકિન અઝીઝો, બહુ જ જરૂરી છે કે આપણે ઇમામની મારેફત પણ હાસિલ કરીએ. હવે આપણે વાત કરી રહ્યા હતા કાલે કે મારેફત એટલે કે ઓળખ, અને જે જમાનામાં જમાનાને ઇમામની ઓળખ ન હોય તો બધું નકામું છે. જંગે સિફીનમાં જ્યારે મૌવિયાનું લશ્કર હારી ગયું તો મૌવિયાના હારેલા લશ્કરે હઝરત અલી અલ ઇસ્લામના લશ્કરમાં ભાગલા પાડવા માટે અમ્ર બિન આસની ચાલબાજીથી કુરાનને નેઝા પર ઉઠાવ્યું. એ સૌ આપણે જાણીએ છીએ. આ કિસ્સો તમારો સાંભળેલો છે કે અલી અલૈહિસ્સલામે કુરાનની હકીકત પરથી પડદો હટાવીને ઐતિહાસિક હુકમ જારી કર્યો અને ફરમાયું કે આ નેઝાઓને મારો અને આ ચાલબાજી અને દમ છે. કુરાને નાતિક તો હું છું, પરંતુ તેમની અજ્ઞાનતા અને સંકુચિત મગજ ઇમામની આ વાતને સમજી ન શક્યા. તેઓ ઇમામને આ વાતની બચાવી બી ન શક્યા. છેવટે આ હુકમ સાંભળતા જ તેમના વિરોધનો શોર બકોર શરૂ થયો. તારીખ ગવાહ છે, તેમણે જમાનામાં માસૂમ ઇમામ વિરુદ્ધ કેવા ફિતના ઊભા કર્યા. અલી અલૈહિસ્સલામને એકલા છોડી દીધા. એટલું જ નહીં, તેમણે ખવારીજ નામના નાપાક પાર્ટી બનાવીને છેવટે આ જ નમાઝીઓએ અલી અલૈહિસ્સલામને મસ્જિદમાં તે પણ નમાઝની હાલતમાં શહીદ કર્યા. તારીખનો આ કિસ્સો આપણને શું ઇબ્રત આપે છે? આપણને જાણવા મળે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં લોકો પાસે એટલી સમજ અને મારિફત ન હતી કે માસૂમ રહેબરોના હુકમને સમજીને તેની ઇતાઅત કરે. આ જ મારેફત, આ જ ઓળખના અભાવે તેઓ ઇમામના હુકમ સામે તસ્લીમ થવાને બદલે ઇમામની વિરુદ્ધ બાંધ્યા. છેવટે મજબૂર થઈને ઇમામને પોતાનો હુકમ પાછો લેવો પડ્યો. તો ઇમામે જમાનાનો ઇન્કેલાબમાં પણ બુતોને તોડવા અને બિદ્દતને નાબૂદ કરવા માટે છે તેઓ પણ બદલાઈ ગયેલા અને નિષ્ક્રિય થઈ ગયેલા ઇન્સા ઇસ્લામને અંદરથી જીવિત કરશે. ઇસ્લામની શરીરમાં એક નવી રૂહ ફૂકશે. તેઓ રસૂલે એક અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બખ્તર, તેમની ચાબુક, અમામો, કુર્તો, કમાન, આપની ટોપી, અલી અલૈહિસ્સલામની ઝુલ્ફિકાર, મૂસા અલૈહિસ્સલામની અસા અને પથ્થર તથા જનાબે સુલેમાનની વીંટી લઈ એવી રીતે આવશે. આપના સર મુબારક પર નૂરનો તાજ હશે. અલ્લાહના ચાર મુકરબ ફરિશ્તા મિકાઇલ, જિબ્રાઇલ, મલાઇકા, ઇસરાફીલ, ઇઝરાઈલ અને બીજા 5000 ફરિશ્તા ઇમામે જમાના અજલ્લાહ તઆલા ફરજહુ શરીફ અને તેમની કેબિનેટ એટલે કે મંત્રીમંડળ અને 313 સેનાપતિ મંત્રીઓની ખાસ હિફાઝત કરશે. એટલા માટે કે આ તે મહાન હસ્તી તેમના સાથીદારો છે જેઓએ ઝુલ્મના પાયાને જળમૂળમાંથી નાબૂદ કરવા અને ઝાલિમોને મહેલોને કચડવા માટે આવી રહ્યા છે. તેઓ દુનિયાના ઝાલિમો અને બળવાખોરોનો ગરદનોને ઝુકાવી દેશે, ઘમંડીઓના નાકને જમીન પર કચડી નાખશે. તેઓ અલ્લાહના હુકમનો પણ પોતાની હુજ્જત પૂરી કર્યા પછી ઝાલિમોને એટલા બધા કત્લ કરશે કે અમુક ભોળા માણસો એવું વિચારશે કે રસુલ્લા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની ઓલાદમાંથી નથી આ લાગતા, તેઓ વિચારશે કે રસુલ્લાની ઓલાદમાંથી જ નથી. અને છેવટો તેઓ જ જે ઇસ્લામ રજૂ કરશે એટલો નવો, અદ્ભુત અને લોકોની અકલ અને દિલોને પણ પોતે આકર્ષિત કરનાર હશે કે ફરમાવશે કે જો હઝરતની તલવાર ન હોત તો ફકીહો તે દિવસે તેમના કત્લનો ફતો આપત. જો કે આ કામો અને આ યોજનાનું અમલીકરણ અને તૈયારી માટે સંપૂર્ણ જાણકારી અને સમજની જરૂર છે. જ્યાં સુધી વિશ્વના ઇન્સાનો માનસિક રીતે તૈયાર ન થાય, પોતાનો સ્વભાવ અને વિચારો ન બદલાવે, ત્યાં સુધી તેઓ ગાયબાતના પડદાથી જાહેર નહીં થાય. અમુક આલિમો વારસાના કાનૂનને કુદરતના ચોક્કસ અને ક્યારેય ન બદલાય તેવા નિશ્ચિત કાયદાઓમાંથી ગણે છે. તેમનું માનવું છે કે વારસાગત સારી કે ખરાબ અસરો ચોક્કસપણે આવતી પેઢીમાં જાહેર થાય છે અને કુદરતના આ નિશ્ચિત નિયમોથી બચવું કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ રસૂલે ખુદા સલાહનો જીવંત મોજીઝો એટલે કે કુરાને કરીમ આ વારસાગત નિયમને ખોટો સાબિત કરીને એલાન કરે છે. ખુદાવંદે કરીમ એ જાત છે કે જે નિર્જવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવ પેદા કરે છે, એટલે મુર્દામાંથી જીવતાને જીવતામાંથી મુર્દાને પેદા કરે છે. ઇમામે સાદિક આ આયતની તફસીરમાં શું ફરમાવે છે કે સજીવનો અર્થ તે મોમિન છે જે કાફિરમાંથી પેદા થયો, અને નિર્જીવથી મતલબ તે કાફિર છે જે મોમિનમાંથી પેદા થયો છે. અહીં મોમિનને હૈય એટલે કે જીવતો અને કાફિરને મૈયત એટલે કે નિર્જીવ કહેવામાં આવ્યો છે. આ આયતની તફસીર પ્રમાણે કુરાને કરીમમાં વારસાગતનો નિયમને હંમેશા સાચો ન હોવાનું સાબિત કરે છે. જ્યારે કે અમુક આલિમો વારસાના આ નિયમને કુદરતના સ્થિર અને ક્યારે ન બદલી શકાય તેવા કાયદામાંથી માની લે છે. કુરાને કરીમના નિયમો પ્રમાણે ઇન્સાન તેના ઇરાદામાં આઝાદ છે, નિર્જીવ વસ્તુની જે મજબૂર નથી કે વિવિધ પરિબળોથી અસરગ્રસ્ત થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિના સ્વભાવમાં ગુસ્સો કે હસદ હોય તો જરૂર નથી કે હંમેશા તેની ઓલાદને પણ વારસામાં ખરાબ સિફતો મળે, અને જો તેની ઓલાદના સ્વભાવમાં સિફતો આવી પણ જાય તો પણ અલ્લાહ તાલા ઇન્સાનનો ઇખ્તિયાર આપ્યો છે, તે પોતાની સહી તાલીમ અને તરબિયત કરીને તેને બદલાવી નાખે છે. તે મજબૂર નથી આ વારસાગત ખરાબ સ્વભાવનો અસર લે. આ અલ્લાહની કુદરતની એક નિશાની છે. તે કાફિરો જેમની સંતાન સાચે જ મોમિન બનવા માંગે છે તેમનાથી કુફરની અસરોને પાક કરી નાખે છે, અને તે મોમિનો જેમની સંતાન ખરેખર કાફિર બનવા માંગે છે તેમનાથી ઈમાનની અસરોને દૂર કરી નાખે છે. ઈરાદાની આ આઝાદી વારસાગતની જે સારી અને ખરાબ અસરો છે તેના પર પ્રભુત્વ મેળવી શકાય છે. હઝીઝો, રિવાયતની ભરોસાપાત્ર કિતાબોમાં તો ઘણી બધી હદીસો બાબતે કાફિર અને મુનાફિકના વંશમાં મોમિન પેદા થાય તેવા ઇલાહી પૂંજી ઇલાહી ખિઝાના કહેવામાં આવ્યું છે. ઘણા બધા કાફિરો એવા પણ છે કે જેઓના નસ્લમાં નેક મોમિનો મોજૂદ છે, અને આવનાર સમયમાં એક નેક મોમિનનું જાહેર થવું જરૂરી છે જે અલ્લાહ તાલાનો ખાસ ખજાનો છે. જ્યાં સુધી આ કિંમતી ખજાનો કાફિરો અને મુનાફિકોને વંશમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ઇમામ મહેદીનો ઇન્કલાબ નહીં થાય. હવે ઇબ્રાહિમ કરખી નામનો રાવી અથવા બીજો કોઈ રાવી જે છે એ કિતાબમાં મળે છે કે ઇમામે સાદિકને કહ્યું કે અલ્લાહ તાલા તમારા ઇમામતના કામને કામયાબ કરે. શું અલી અલૈહિ સલામ અલ્લાહના દીનની બાબતમાં એક શક્તિશાળી વ્યક્તિ ન હતા? ઇમામે ફરમાયું, કેમ નહીં, તેઓ તો શક્તિશાળી હતા. ત્યારે રાવી કહે છે કે તો પછી શા માટે અમુક બેઈમાન અને મુનાફિકો પર વર્ચસ્વ પ્રાપ્ત કરી લીધા પછી તેમને ખતમ ન કરી નાખ્યા? તેમના માટે કોઈ વસ્તુ અવધરૂપ અને રૂકાવટ હતી શું? ઇમામે સાદિકના જવાબમાં ફરમાવ્યું કે કુરાનની આ એક આયત કામ માટે રૂકાવટ હતી. મેં પૂછ્યું, મોલા તે કઈ આયત છે? ઇમામે ફરમાયું, આ આયતમાં અલ્લાહ ફરમાવે છે કે એટલે જો મોમિનો અને કાફિરો મક્કામાં એકબીજાથી જુદા થઈ ગયા હોત તો અલ્લાહ તાલા કાફિરોને દર્દનાક અસાબ કરત. આ આયતનો અર્થ એમ થાય છે કે કેટલા એવા કાફિરોને મુનાફિકો હતા જેમના વંશમાં મોમિનોનું નૂર હતું, અને આ મોમિનો અલ્લાહની ઈચ્છા અને હિકમત પ્રમાણે ધીરે ધીરે આ દુનિયામાં આવે. એટલા જ માટે અલી અલૈહિ સલામ ક્યારે તેમના બાપ દાદાઓને કત્લ નહોતા કરતા જેમના વંશમાં મોમિનો હતા, જેથી અલ્લાહનો આ ખજાનો જાહેર થઈ જાય. હવે અઝીઝો, ઇમામે સાદિકે રાવીને કહ્યું કે તમારા કાયમે આહલે બૈતનો કિસ્સો પણ આમાં જ છે કે તેઓ ત્યાં સુધી ઝહૂર નહીં કરે જ્યાં સુધી અલ્લાહનો આ વિશેષ ખજાનો કાફિરો અને મુનાફિકોના વંશથી જાહેર ન થાય. જ્યારે પણ તેમની નસ્લમાંથી મોમિનો પેદા થઈ જશે ત્યારે ઇમામ મહદી લોકોની ઇસ્લાહ માટે કયામ કરશે અને અલ્લાહ તથા તેના રસૂલના દુશ્મનોને હલાક કરશે. અઝીઝો, કદાચ આ વાત અમુક લોકો માટે સમજવી અને પચાવવી મુશ્કેલ હોય છે. કેવી રીતે શક્ય છે કે કાફિર અને મુનાફિક બના બાપદાદા નેક અને સ્વાલે ખિદમત ગુઝાર ફરઝન પેદા થાય અને બેઈમાન માણસના વંશમાંથી મોમિન બાળક પેદા થાય? આ શંકાને દૂર કરવા માટે આવો ઇતિહાસનો એક કિસ્સો બયાન કરું. મોઆવિયા બિન યઝીદ, આપણે બધા જ જાણીએ છીએ કે યઝીદ બિન મોઆવિયા સૈયદુ શહદા ઇમામ હુસૈનનો કાતિલ છે. ઇતિહાસના સૌથી મોટા ઝાલિમના ત્યાં એક દીકરો પેદા થાય છે યઝીદ, તેનું નામ મોઆવિયા રાખે છે. જ્યારે યઝીદ જહન્નમ વાસિલ થયો ત્યારે દીકરો મોઆવિયા ઉંમરે તે સમયે 20 વર્ષની હતી. લોકોએ મોઆવિયાને તેના બાપનો ખલીફા તરીકે નિમણૂક કરી અને તેને બયત કરી. 18 થી 23 વર્ષનો સમયગાળોનો જોશ અને જુસ્સાથી ભરેલી જવાનીની ઈચ્છાઓનો સમય હોય છે. આ જીવનના સૌથી જોશીલા અને ખૂબ જ સંવેદનશીલ દિવસો છે. આ ઉંમરે જાતિય વાસના તેની ટોચ પર પહોંચતી હોય છે. ઉપરાંત પ્રભુત્વ અને વર્ચસ્વ મેળવવાની પ્રખ્યા, મશહૂર થવાની પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ હોય છે. આ સમયે ઇન્સાનના સ્વભાવમાં હોદ્દો અને માલની મોહબ્બત જાગૃત થતી હોય છે. ખાસ કરીને આ ઉંમરે યુવાનો દુનિયાવી મોજ શોખ વાસનાના પણ પાછળ પાગલ હોય છે. પોતાની નફ્સની ઈચ્છા પૂરી કરવા માટે શક્ય છે કે કોઈ વખત અયોગ્ય અને અવિચાર કામો પણ કરી બેસે. અને મોઆવિયાનું પોતાનું બાપ યઝીદનું ઉત્તરાધિકારી બનવું, એક વિશાળ દેશ પર મોઆવિયાની હુકુમત મળવી, મોઆવિયા જેવા યુવાન માટે આ હુકુમતની ખિલાફત પોતાના વાસનાઓને સંતોષ વાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતું. જો મોઆવિયા ચાહત તો જાતીય વાસનાઓ, ઇજ્જત, શહરત, માલ, હોદ્દો, ટૂંકમાં જે પોતાની તમામ ખ્વાહિશાત અને લજ્જતનું આ હુકુમત દ્વારા પૂરી કરી શકત. મોઆવિયા બિન યઝીદ જો પોતાની વાસનાની ઈચ્છાઓનો ગુલામ હોત, જો તેને ઇસ્લામની સાચી તાલીમ અને તરબિયત ન મળી હોત, તો ખલીફાની કુર્સીથી મહત્તમ ઉપયોગ કરી શકત અને પોતાની યુવાનીની બધી જ ઈચ્છા વાસનાઓને પોતાની મરજી પ્રમાણે પૂરી કરત. પરંતુ એક કાબિલ અને બાહોશ ઉસ્તાદે અલ્લાહ પર ઈમાન અને કુરાન શરીફની તાલીમના છાયા હેઠળ તેની એવી સુંદર તરબિયત કરી કે તેઓ દ્રઢ અને મજબૂત ઈરાદાવાળો આઝાદ અને સ્વતંત્ર હસ્તીનો માલિક બનાવ્યો, કે ખિલાફતના મહાન હોદ્દા તેની બધી જ ભવ્યતા અને ઝાકઝમાણ હોવા છતાં તેના વ્યક્તિત્વને હલાવી ન શક્યો, અને તેને પોતાની શહવત અને નફસાની ઈચ્છાઓનો કદી કેદી ન બનાવી શક્યો. મોઆવિયા બિન યઝીદ ખિલાફતની ખુરશી પર ફક્ત 40 દિવસ બેઠો. આ ટૂંક સમયમાં જ પોતાના બાપદાદાની હુકુમત દરમિયાન તેમના શરમજનક અને અમાનવીય કૃત્યનું નસ્તિકથી નિરીક્ષણ કર્યું, સમજી ગયો કે બાપ યઝીદ, દાદા મોઆવિયા થોડાક સમયની હુકુમત માટે કેવા મોટા મોટા ગુનામાં સપડાઈ ગયા, કેવી રીતે પોતાના ખરાબ કામોથી અલ્લાહની વિરુદ્ધ ઊભા થયા, ક્યારેય ભરપાઈ ન કરી શક્યા તેવું ઇસ્લામ મુસલમાનોના ચહેરાનું નુકસાન પહોંચાડ્યું. મોઆવિયા બિન યઝીદ અતિ મહત્વ અને સંવેદનશીલ બે રસ્તાની વચમાં કટોકટીવાળી સ્થિતિમાં મુકાઈ ગયો હતો. તેના માટે જરૂરી હતી કે બેમાંથી કોઈ એક રસ્તો પસંદ કરે, યા તો પોતાની હુકુમત ચાલુ રાખે, યા પોતાના બાપદાદાઓની જેમ અત્યાચાર અને જુલ્મથી પોતાના હાથોને રંગીન કરે અને હુકુમતના સહારા પોતાની મનની તમામ ઈચ્છાઓ અને કામ વાસનાઓને અને સંતોષે અને અલ્લાહના અહેકામોનું આજ્ઞાકિત બને, હક અને ફઝીલતની વાતને કબૂલ કરે, તે હુકુમત જે રુસવાઈ અને ગુનાહનું કારણ છે તેનાથી દૂર થઈ જાય અને પોતાના નાજાયસ અને એવા કાર્યો કે જે ઈચ્છાઓને કચડી નાખે છે, આ અમાનુષી ઈચ્છાઓને કચડી નાખે. છેવટે તેણે નક્કી કર્યું અને પોતાના ઈમાનની તાકાત અને પોતાના ઉસ્તાદના બળપણથી નવજુવાનીના દિવસોમાં દીનનું જે સાચું શિક્ષણ મેળવ્યું હતું તેનાથી પોતાના નફ્સ પર નિયંત્રણ કરવામાં કામયાબ થયો. ખિલાફતને ઠુકરાવી સંપૂર્ણ સ્પષ્ટતા, હિંમત, હોદ્દા અને હુકુમતની વિવિધ ગુનાથી ખડાયેલી હતી તેને લાત મારી દીધી. જે નક્કી કર્યું કે ખિલાફતના હોદ્દાથી દૂર થવાનું જાહેરમાં એલાન કરી હોદ્દેકારો અને ઘણા જ વર્ગના લોકોની હાજરીમાં મેમ્બર પર ગયો. અલ્લાહના વખાણ રસૂલે ખુદા સલ્લા અસમ પર દુરૂદ મોકલ્યા પછી પોતાની વાતની શરૂઆત કરી અને કહ્યું કે મારા દાદા મોઆવિયા ખિલાફતની બાબતમાં તે હસ્તી અલી અલ્લા સલામના મુકાબલામાં આવ્યા કે જેઓ બધા જ લોકોમાં ખિલાફતના હોદ્દા માટે યોગ્ય અને લાયક વ્યક્તિ હતા. તેમની સેવાઓ ઇસ્લામમાં સૌથી વધારે હતી, બહાદુરી અને ઇલ્મમાં સૌથી ઉચ્ચ હતા. સૌપ્રથમ ઈમાન લાવ્યા, તમામ લોકો કરતાં પૈગંબરથી સૌથી વધુ નસીક, અને તેઓ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકાના દીકરા હઝરત ઝહરા સલામુલ્લાના શોહર સિપ્તૈન ઇમામ હસન હુસૈનના પિતા છે. મારા દાદા મોઆવિયા તેની સાથે જંગ માટે ઊભા થયા અને તમે બધાએ પણ તેની મદદ કરી, તેઓ સાથ આપ્યો, તેથી ખિલાફતનું કાર્ય તેમની ઈચ્છાની અનુસાર થઈ ગયું. અને જે દિવસે તેની મોત આવી તે જ પોતે પોતાની કબ્રમાં સૂતા તે અત્યારે પોતાના જ અમલ અને ઝુલ્મના અઝાબમાં ઘેરાયેલો છે. તેના પછી ખિલાફતનો હોદ્દો મારા બાપ યઝીદને મળ્યો. તે પોતાના ખરાબ કૃત્યો, બેહિસાબ ગુનાઓ, જુલ્મના કારણે કોઈ રીતે પણ ખિલાફતના હોદ્દાથી લાયક ન હતા. તે પોતે જ પોતાની ઈચ્છા પ્રમાણે નફ્સની સવારી પર સવાર થયા. ખરાબ કામોને કરા સારા સમજતા હતા. અલ્લાહની હદોને એ બે એહતરામી કરી મને રસૂલની સલાહ રસમની ઔલાદ પર મોટા મોટા જુલ્મ કર્યા, પરંતુ તેની હુકુમતનો સમયગાળો ઘણો જ ઓછો હતો. તેનું જીવન ઘણા જ ઝડપથી પસાર થઈ ગયું. હવે તે પોતે પણ પોતાના ગુનાની સંકળાયેલા સાંકળોમાં ફસાયેલો છે અને તેના ખરાબ કૃત્યોના સજા લોકો ભોગવી રહ્યા છે. ઘણા જ આશ્ચર્ય અને સાથે આ મોવિયાની વાત સાંભળી રહ્યા હતા. પોતાના બાપદાદાના ખરાબ કામોનું એટલે બૈત અલીમુસલામ પર કરેલા જુલ્મોનું બયાન કરતાં કરતાં તેમની પ્રત્યે નફરત તેની જબાન પર આવી ગઈ અને તેનું દિલ ભરાઈ આવ્યું. થોડી વાર સુધી તે ઊંચે અવાજે રડ્યો. ત્યારબાદ કહ્યું, એ લોકો, હું તમારા ગુનાહને મારા માથે નથી લેતો અને તમારા સોનાના હારને પણ ગળામાં નથી નાખતો. હું આ હુકુમતને ઠુકરાવું છું. બસ હવે તમારે જે કરવું એ કરો. અરે, જેને હુકુમત માટે પસંદ કરવું હોય તેને કરો. તમે જાણો છો તમારું કામ જાણે. અરે, મેં મારી બૈયતને તમારી ગરદન પરથી ઉઠાવી લીધી છે. હું આજથી ખિલાફતથી જુદો થાઉં છું. મૌવિયાની વાતો સાંભળી અને મજલિસમાં ખળભળાટ મચી ગયો. બધા જ આશ્ચર્ય સાથે દિલગીર થઈ એકબીજાને જોવા લાગ્યા. મરવાન બિન હકમ તે સમય હાજર હતો. તેણે મૌવિયા બિન યઝીદના વાતોનો વિરોધ કર્યો. મૌવિયા તેને ઘણી સખ્તાઈ અને કકડાઈથી કહ્યું કે શું મારા દીન અને ઈમાનને તારી ચાલાકી અને મકારીથી બરબાદ કરવા માંગે છે? મેં તારી ખિલાફતના મીઠાશને નથી ચાખી, તેથી તમારા ગુનાહોની કડવાશને પીવું. જો ખિલાફતનો ફાયદો પહોંચાડનાર છે તો કમનસીબે મારા પિતા ગુનાહ અને નુકસાન સિવાય કાંઈ પ્રાપ્ત નથી કર્યું. આ ખિલાફતનું દુઃખ અને તકલીફ આપનાર છે. જે કાંઈ ગુનાહોની ખરાબીઓ અને સજા મારા બાપને મળી છે તે પૂરતી છે. હવે કોઈ કારણના સંજોગમાં આ જાતના ખિલાફતની નજાસત ગંદકીથી ખરાબ નહીં કરું. આંસુઓ ભરેલી આંખો સાથે મિંબર પરથી નીચે આવ્યા. મોવિયાના નિર્ણયથી બની ઉમૈયા સામે મોટું જોખમ આવી ગયું. શક્ય હતું કે ખિલાફત તેમના ખાનદાનથી હંમેશા માટે ચાલી જાય. તે ખૂબ જ ગુસ્સામાં આવી ગયા. વાતનો ખ્યાલ આવી ગયો, નક્કી આ ઉસ્તાદની તરબિયતનું પરિણામ છે. બધાથી તરત જ મોવિયા બિન યઝીદે ઉસ્તાદ ઉમરુલ મકસૂદ પાસે પહોંચી ગયા અને તેને ઠપકો આપતા કહ્યું કે મેં મોવિયાને આવી તરબિયત કરી અને ખિલાફતથી દૂર કરી દીધો. તે અલી અલીસ્લામની મોહબ્બતનું નૂર તેના દિલમાં નાખ્યું છે. તે એને એવો બનાવ્યું કે ભર ઉંમરમાં બધા વરિષ્ઠ અને આગેવાનોની સમક્ષ બન્યું ઉમૈયાનું વિરુદ્ધ આવું નિંદાત્મક પ્રવચન આપે અને બની ઉમૈયાના જુલ્મનું જાહેરમાં એ બયાન કરે. ત્યારબાદ ગુસ્સામાં આવીને તેમને પકડી લીધા, ખાડો ખોદીને જીવતા દફન કરી દીધા. મોવિયા બિન યઝીદની માએ જ્યારે આ વાત સાંભળી તે તેને દીકરાએ પોતાની ખિલાફતના હોદ્દાથી અલગ કરી નાખ્યો છે અને ખિલાફતને લાત મારી છે. એટલું જ નહીં, પોતાના બાપદાદાઓને જાહેરમાં લાનત કરી છે. ત્યારે કહ્યું, કાશ તું મારા હેસનો ધબ્બો હોત તો તું પેદા જ ન થયો હોત. માની અવાજ સાંભળી તેણે કહ્યું કે એ માં, અલ્લાહની કસમ, હું પણ એમ જ ચાહતો હતો કે પેદા જ ન થયો હોત અને ખિલાફતના ફંદાને મારા ગળામાં ન નાખ્યો હોત. અહીં ઓલાદની તરબિયત, ઉસ્તાદ અને શિક્ષકની કેટલી ભૂમિકા મહત્વની છે અઝીઝો ઇમામે જમાનાની મારિફત માટે. એટલે આ વાક્યો કહેવામાં આવ્યો છે કે આપણે સમજી શકીએ કે જ્યારે અગર આવા ખાનદાનનું કોઈ વ્યક્તિ અગર આટલી બા મારિફત બની શકે છે, એટલું નેક, બા અખલાક, બા ઈમાન, ઉસ્તાદ હોય, તો કાફિર ઝાલિમનો દીકરો પણ અગર મોમિન બની શકે છે, તો પછી આપણે આપણી બાળકોને તો સારામાં સારી તરબિયત કરવી જોઈએ. એના દિલમાં ઇમામની મોહબ્બત કૂટી કૂટીને ભરી દેવી જોઈએ, જેથી ઈમાન એનું હમેશા સલામત રહે. બસ અઝાદારાને મસલુમે કરબલા. આવો ચહલુમના દિવસો ચાલી રહ્યા છે. આજે આપણે કયામતની એ રિવાયતને સાંભળશું અઝીઝો, કે જ્યારે કયામતના દિવસે મહેશરના મેદાનમાં બધા લોકો ભેગા થયા હશે ત્યારે ઇમામે મોહમ્મદ બાકીની રિવાયત છે. જનાબે ફાતિમા ઝહરા જ્યારે જન્નતમાં દાખલ થતા વખતે દરવાજા આગળ થોડીક વાર થોભી જશે તે દિવસે અઝીઝો, આ એ દિવસ છે અઝીઝો કે જ્યારે બીબી ઊભા રહી જશે અને એ વખત છે અઝીઝો કે જ્યારે બીબી જે છે એ પરવરદિગારે આલમથી કલામ કરશે. જનાબે ફાતિમા ઝહરા અર્ઝ કરશે, પરવરદિગાર, મારું નામ ફાતિમા એટલે છોડાવનાર. તારો વાયદો હક છે, તું વાયદાનો ભંગ કરતો નથી. ઈરાદે રબ્બુલ ઇઝ્ઝત થશે. ફાતિમા, તે સાચું કહ્યું. તારા મોહિબોને અતિશય ગુનાહોના કારણે જહન્નમમાં દાખલ કરવા મેં હુકમ કર્યો છે. છતાંય ફાતિમા, હવે તારા ઇખ્તિયારમાં છે. તારી શફાત હું કબૂલ કરીશ. તે વખતે બીબી સૈયદા શફાત કરશે. અલ્લાહ પાકને શફાત કબૂલ બક્ષી આપશે. અઝાદારો, બસ એ જ મહેશરનો મેદાન. ત્યારે રોઝે મહેશર અઝીઝો એક અવાજ રબ્બુલ ઇઝ્ઝત જે છે એ વખતે બયાન કરશે. ફાતેમા, હવે બેઇસ્તમાં દાખલ થાવ. તે વખતે જનાબે સૈયદા અર્ઝ કરશે, પરવરદિગાર, જ્યાં સુધી હું જોઈ ન લઉં મારા હુસૈન પર દુશ્મનોએ શું જુલ્મ કર્યો ત્યાં સુધી બેઇસ્તમાં દાખલ નહીં થઈશ. એ આદિલ હાકિમ, મારા ફરજંદોના કાતિલ અને એના દરમિયાન તું ઇન્સાફ કર. રિવાયતમાં છે, એક નાકા ઉપર બેસી ખાતુને મહેશર મેદાનમાં તશરીફ લાવશે. ارشاد رب العزت تھاسے فاطمہ حشر نا میدان طرف نظر کرو معصومہ ڈابی جمنی طرف جو سے عزاداروں کے وہ منظر نظرے پڑ سے خدا کوئی ماں نے پوتا نہ دیکھ رہا وہ حال نہ بتاوے ارے معصومہ ایک چیک مار سے تمام ملائکہ پن چیک ماری لو الگ سے تے وقت زمین کربلا اوپر روز محشر نو عزیز و روز عاشور نو منظر نظرے پڑ سے عزاداروں معصومہ ملائکہ ان تمام اہل محشر کے نہ روے روز عاشور نے سخت گرمی نو وقت حسینی خیمہ ماں ندی تھی دور سخت گرمی لو لرستی ہسے بچہ پریشان التش التش کہتا ہسے آواز خیا میں حسینی میں ایک شور برپا چھے پچھی انصار حسینی نی شہادت نو منظر دیکھاوا من سے ہائے عزیزوں نی شہادت حسینی اڑکتا صبر ہمت جوئی اہل محشر چکھو ماری رڑتا سے حسین علیہ السلام بدا شہیدوں نی لاشوں نے گنجے شہیدہ میں لئی آوی بھیگی کرتا نظرے پڑ سے اون محمد نو لاشو خیمہ میں نہ آوا تھی ارے جناب زینب نو شکر نہ سجدہ میں جھکی جاؤ قاسم نی لاش نہ ٹکڑے ٹکڑے تھیلا لاش پر بیویوں نے بچاؤں نے بے قراری مادر قاسم نو فضل نہ لاش تھی لپٹی جاؤ مولا عباس علم بردار نو ہاتھ کا پہلا لاش لاشو نہر فرات پر سرکار وفا آخری دم توڑو امام حسین نو جھکی جاؤ عباس نے آواز پر کہوں عباس تر مروا تھی مری کمر ٹوٹی عباس بس اے وقت عزیزو علی اکبر نی چھاتی میں برچی لاگوی ای شہزادہ نو آواز دیو امام حسین نو میدان میں دوڑو بیٹا تارے بعد دنیا نے زندگی پر کھانک چھے علی اکبر آواز دیو کیا چھو دنیا اندھاری تھئی گئی علی اکبر آواز پر جنگل طرف گیا ہم شکل پیغمبر ارے کوئی باپ نے دیکھ رہا نو حال نہ دیکھا رے عزیزو حسین انا اے کی ریتے خبر نہیں لاشو پڑیو ہاں ہوئے انا للہ و انا الیہ راجعون عزیزو ارے 157 ورسنا باپ علی اکبر نو لاشو کیوی ریتے اپاڑے تیاں آخری استغاثہ نو بلند تھو ارے خیمہ ماتھی علی اصغر نو پوتانی جات نے پچھاڑو اے پانی مانگوا نو سوال کرو ارے اے 6 مہینہ نا معصوم علی اصغر نے ہاتھ میں بلند کری میدان میں آؤ پانی مانگو انے عزیزو اے وقت بھی اے منظر بھی دیکھاڑوا میں آوسے علی اصغر 3 بھاڑا والو تیر ارے ارے 3 بھاڑا والو تیر جے لاگسے ارے پوتانا بابا نی ہاتھ ماں جے دم توڑی دیشے ارے پچی امام حسین اصغر نی لاش لینے اللہم تقبل انا للہ و انا الیہ راجعون کہتا کہتا آگڑ وچے عزادارو پچھی چھلو منظر ایک عزادارو منظر ہسے کہ جارے مولا حسین ارے جارے آخری رخصتی بعد آوسے دھرتی دروجی اڑسے فرات نو پانی اچھڑی ریو سے سورج نے گہن لاگی گیو آسمان پر تھی لوئی نو ورساد ورسے سیدانی ماتم کرتا سے زین العابدین گشما تھی آنکھ کھل سے عزادارو ای منظر دیکھڑ ما آوسے کہ جبرائیل امین ندا آپ سے اللہ قد قتل الحسین ابے کربلا اللہ ذبح الحسین ابے کربلا اللہ لعنت اللہ علی القوم الظالمین انا للہ و انا الیہ راجعون پروردگار بسم اللہ الرحمن الرحیم یا اللہ یا رحمان یا رحیم یا مقلب القلوب ثبت قلب اللہ دین ایک پروردگار تنے واسطہ محمد والے محمد نو امام زمانہ نہ ظہور ماں تاجیل فرما امام نہ ظہور ماں سہل و آسانی فرما امام نے پہلے آواز پر لبے کے وانے توفیق عنایت فرمائے ناوان انصر تابع فرما ابدار شیوماتی قرار دیجے پروردگار ایوا عمل کروانے توفیق دیجے تھی امام خوش تھا ایوا عمل تھی بچاؤ جائے تھی امام ناراض تھی جائے چھ پروردگار مرا کریم آقا مرا رحیم مولا خصوصی طور پر آج ورسے حج و زیارت تھی مشرف فرماؤ سامعین ہر ایک حاجتوں نے پوری فرماؤ جے پریشان حل چھ نے پریشانی نے دور کر دے غمزدانہ غم نے دفے کر دے لاولد نے اولاد نرینہ عنایت فرما نے حلال وسیع رزق طیب و طاہر روحانی جسمانی رزق عنایت فرماؤ آج رستاری رام خرچ قرآن توفیق عنایت فرماؤ پروردگار امک مومنین جے مشکل میں پھنسائلا چھ دعا قرآن کی تو چھ نے مشکل میں تھی نجات آپی دے ربنا تقبل منا انک انت السمیع العلیم سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین